પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 160-161 નો સાર.
સાચું સમજવામાં દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય છે. ઉપાદાન પોતાનું તૈયાર થાય તો માર્ગ મેળ્યા વગર રહેતું જ નથી. પોતાના ઉપાદાનની તૈયારી ખામી છે એટલે કઠણ લાગે છે. સંસ્કાર, ઊંડા સંસ્કાર પડે તો કામ આવે. મારે આત્મા સિવાય કઈ જોતું જ નથી, આત્માની એવી લગ્ની લાગે. આત્મા નિરંતર મારે આત્મા જ જોઈએ છે એવી લગ્ની ઊંડાણથી લાગી રહી. એના સંસ્કાર વારંવાર, નાયકના સંસ્કાર, નાયક દેવ મને કેમ પ્રગટ થાય, એવા ઊંડા સંસ્કાર હોય તો જ્યાં જઈને એને સંસ્કાર પ્રગટ થયા વગર રહેતા નથી. સાત પ્રીતિથી સાંભળી છે, શાસ્ત્રમાં આવે છે. વાર્તા પણ સાંભળીનો અર્થ એવો છે, માત્ર બહારથી સાંભળ્યો નહીં, અંતરમાંથી એને સાંભળ્યું, અંદરથી ગ્રહણ કર્યું છે. એવી ઊંડી રીતે સાંભળ્યું છે કે ભાવિ નિર્વાણ ભાજન, ભવિષ્યમાં એ નિર્વાણનું ભજન થાય છે. એને ઊંડાણ રૂચિથી અંદર એવા સંસ્કાર પડ્યા છે કે ભવિષ્યમાં મૂળ મુક્તિનું પાત્ર બને છે. વેદનાની વાત કીધી, એને અંતરમાં કોઈ અપૂર્વ રીતે ઉતારી નહીં કે આત્મા જુદો, આ બધા પરદ્રવ્ય જુદા, આ વિભાવ મારો સ્વભાવ નથી. અને કોઈ અપૂર્વ આત્મા અનુપમ છે, સુખ ને બધું આત્મામાં, એ અનંત ગુણોથી ભરપૂર આત્મા કોઈ જુદો છે. એની આત્માની અપૂર્વતા લાગી અને એ જો સંસ્કાર પડે તો ભવિષ્યમાં એ પ્રગટ થયા વગર રહેતા નથી. કરવાનું પોતાને જ રહે છે, કોઈ કરી દેતું નથી, સ્વતંત્ર છે. જયારે પોતે કરે ત્યારે થાય છે. ગુરુ માર્ગ બતાવે, ભગવાન માર્ગ બતાવે, પણ કરવાનું તો પોતાને જ રહે છે. કોઈને પોતે, જન્મ મરણ કરનારો પોતે અને મોક્ષ જનારો પણ પોતે, પુરુષાર્થ કરે તો થાય છે. આ પ્રવચન રચનાકાર છે, આ આત્મસિદ્ધિ પ્રવચનો છે, એ બધા પ્રવચનો છે. મૂળ શાસ્ત્રો ન સમજાય તેમના પ્રવચનમાં જે આવે છે એ ગ્રહણ કરે. એમને ટેપુ ગણે, ટેપમાં શું માર્ગ બતાવી ગયા છે એ માર્ગ ગ્રહણ કરે. એમાં ટેપમાં પણ ઘણું આવે છે, એમના પ્રવચનોમાં પણ ઘણું આવે છે. શાસ્ત્રોના અર્થ એકદમ સ્પષ્ટ કરીને સમજાવ્યા છે, એ બધું એમાં ઘણું આવે છે. એ વિચાર કરીને એમના પ્રવચનો વાંચો તો એમાંથી પણ ઘણો મળી રહ્યો છે. પાસના પ્રવચનો છે, આત્મસિદ્ધિના છે, પ્રવચન રત્નાકર છે, એ બધા સમયસાના પ્રવચન બધું ઘણું જ બહાર નીકળે છે. હા, એ ઘણું ઘણું બહાર નીકળે છે. સનત કુમાર ચક્રવર્તીને ઉપરથી દેવ આવ્યા કે તમારો રોગ મટાડી, ગળત ફોડનો રોગ છે. કેટલા વર્ષો, કેટલા હતા, 800 કેટલા વર્ષો આવે છે ત્યાં સુધી રોગ રહે. અરે દેવને કે તારે શું મટાડો, તારામાં તું શું મટાડી. માને પોતાને એટલી લબ્ધી છે કે આ રોગ મટી જાય. એના આપવાના
ભરપૂર હોવાને લીધે પવિત્ર છે. જે પુરાણ સનાતન છે તે શુદ્ધ શુદ્ધ એક પંચમ ભાવ સદા દૈવંત છે.
દ્રષ્ટિને ત્યાં સ્થાપવાથી, એના જોરથી, એના આશ્રયથી, એવા પરમ પારિણામિક ભાવની મહિમાથી, એના ઉપર દ્રષ્ટિને સ્થાપવાથી એ મુક્તિનું મૂળ એ મુનિઓના મુનિઓને પ્રગટ છે. કેવા છે મુનિઓ? ઈશ્વર પરાયણ છે, આત્માની સાધનામાં જે પરાયણ છે, જેમાં તત્પર છે, આત્મામાં નિષ્ઠ છે, આત્મામાં એવા પોતે દ્રઢ છે, આત્માની નિષ્ઠાવાળા. એક આત્માનું જ કરવું છે, કાંઈ કરવું નથી. આત્માનું કરવા માટે જ નીકળી પડેલા છે. આત્મા આત્માને આત્મા છે, આત્મનિષ્ઠ પરાયણ. એમાં જે તત્પર છે, આત્માની સાધનામાં જે તત્પર છે, એ કહે છે ને આ ફલાણા કામમાં એવો પરાયણ લાગી ગયો છે, એમ આચાર્ય દેવે આત્માની સાધનામાં એવા પરાયણ, આત્મનિષ્ઠ. એક આત્મામાં જ નિષ્ઠ એક જ છે, બીજું કાંઈ નથી. આત્માની નિષ્ઠા છે, આત્મા જેને બધું દરેક કાર્યમાં એને આત્મા છે. બહાર તો કોઈ કાર્યમાં જોડાતા નથી, પણ શું ભાવ આવે છે એની સાથે સાથે આત્માની નિષ્ઠા રહેલી છે. આત્મા દ્રષ્ટિમાં તો છે, પણ આત્માલીનતામાં પણ છે, મુનિની દશા છે. અને વધારે વધારે એના કાર્યોમાં એ તત્પર છે. એવા આત્મનિષ્ઠ પરાયણ, આત્માની સાધનામાં એવા પરાયણ છે કે આ માણસને આવી નિષ્ઠા એક જાતની દ્રષ્ટા વાળો છે. એમ આચાર્ય દેવ આત્માની દ્રષ્ટા, આત્માની નિષ્ઠા, આત્મામાં એવા અડગ છે, એવી સાધનામાં પરાયણ છે એવા મુનિઓને પછી બીજા શું છે. આત્મામાં સ્થિત છે, એક આત્મામાં જ સ્થિત છે, બીજે ક્યાંય બહારમાં સ્થિત નથી. મુનિઓ જે છે એને ગૌણ કર્યું છે. આત્માનામાં નિષ્ઠ છે, આત્મામાં પરાયણ છે, આત્મામાં સ્થિત છે, આત્મામાં જ રહેલા છે. એ બહાર જાય છે, એ બહાર જાય છે ગણવામાં એવું નથી. આત્મામાં જ સ્થિત છે, આત્મામાં જ ઉભેલા છે, આત્મામાં જ સ્થિરતા પામેલા છે. એવા મુનિઓને આ મુક્તિનું મૂળ છે. પરમ પારિણામિક ભાવ તે મુનિઓને મુક્તિનું મૂળ છે. પરમ પારિણામિક ભાવ, બીજા કોઈ ભાવ પર મુનિઓની દ્રષ્ટિ નથી. એક પરમ પારિણામિક ભાવ જ એમના હૃદયમાં, એમાં એવો આત્મા પારિણામિક ભાવરૂપે જેના હૃદયમાં વસી ગયો છે, જેની દ્રષ્ટિમાં પરમ પારિણામિક ભાવ છે, જેના જ્ઞાનમાં પારિણામિક ભાવ છે, જેની ભિન્નતામાં પારિણામિક ભાવ છે, એવા જે મુનિઓ એને આ મુક્તિનું મૂળ થાય છે, પારિણામિક ભાવ છે. અનાદિ અનંત વસ્તુ જે સ્વભાવે છે તે જ સ્વભાવે છે, એમાં કોઈ સાપેક્ષ પર્યાય નથી, કોઈ બહારની અપેક્ષા વાળી જેમાં પર્યાય નથી. જેમાં ઉપસમ ઉપસમ સહાયક ઉદયભાવ કોઈ જાતની અપેક્ષા લાગુ પડે એવી જાતની કોઈ જેમાં પર્યાયો નથી. જે નિરપેક્ષ પર્યાય સહજ અવસ્થા એવા દ્રવગુણ પર્યાયમાં પરમ પારિણામિક ભાવ રૂપે, એટલે કે જે અપેક્ષાને પર્યાય પ્રગટ પર્યાયનું નામ લાગુ પડે એવી જાતની જે પર્યાય નથી, પણ જે દ્રવની સાથે અનાદિ અનંત પારિણામિક ભાવ રૂપે જે રહેલ છે, એવું જે દ્રવ એ એનું મુક્તિનું મૂળ છે. અર્ધ છે, એક સ્વરૂપ છે, જેમાં કોઈ ભેદભાવ, અનેક આકાર જેમાં કોઈ આકારો બનતા નથી, એ એકાકાર રૂપ જે પરમ પારિણામિક ભાવ છે, જે એ રીતે એ રૂપે જે દ્રવ રહેલું છે. દ્રવ પોતે પોતાની પ્રગટતામાં રહેલું છે, દ્રવ પોતે પોતાને પ્રકાશેલું છે, એવું એકાકાર એક રૂપ છે, એમાં કોઈ વિભાવ વિભાવથી દૂર છે, એવા સાપેક્ષ પર્યાયોથી દૂર છે. એવું જે દ્રવ પોતે પોતાને પ્રકાશતું પારિણામિક ભાવ રૂપે છે, એકાકાર છે, ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે. નિજ રસના ફેલાવ પોતાના રસનો જ જેમાં ફેલાવ છે એનાથી ભરપૂર ભરેલું છે. દ્રવ છે પોતે ભરપૂર ભરેલું, એમાં પોતાના રસનો જ ફેલાવ થઈ રહ્યો છે, જેમાં વિભાવ રસનો કોઈ ફેલાવ નથી. એવું જે દ્રવ અનાદિ અનંત પોતાના જ્ઞાન રસ, આનંદ રસ અને અનંત ગુણોનો રસ, એટલે એમાં રસ બહાર જળ રસ પ્રવાહી રસ છે, ચૈતન્ય રસ છે, એવા અનંત ગુણો અનંત શક્તિઓ અને અનંત ગુણો થી ભરેલું જે દ્રવ ભરપૂર ભરેલું છે એ અને એને લઈને પોતાના રસનો ફેલાવ છે. અનાદિ અનંત દ્રવ છે એમાં પોતાના રસનો જ ફેલાવ છે, ભલે એની પ્રગટતા નથી તો પણ પોતાના રસનો જ પ્રગટ. પર્યાયો તો જે સાધનામાં પર્યાયો પ્રગટ થાય છે, વેદનમાં આવે છે, એ પર્યાયો છે. બાકી અનાદિ અનંત જે દ્રવ છે એની પર્યાયો દેખાવમાં કોઈ જાતનું આવતું નથી, તો દ્રવ રૂપે બધું જે છે દ્રવ રૂપે કહેવાય છે, બધું શક્તિમાં છે, પ્રગટ અવસ્થામાં નથી, શક્તિમાં છે. પણ નિજ રચના ફેલાવતી બધું છે, બધું જે મૂળમાં છે તે જ બધું ઝાડ પાંગરે છે. મૂળમાં જે આ શક્તિમાં જેના બીજમાં છે એ બધું પાંગરે છે, એના મૂળિયામાં બધું નિજ રચના ફેલાવતી રહેલું ભરપૂર છે. એના મૂળમાં છે તેનું જેમ ઝાડ ને પાન ને ફળ ને ફૂલ જે પાંગરે છે, એ સાધનામાં જે પર્યાયો બધી ફાલી નીકળે છે એના મૂળમાં છે, એના દ્રવ્યમાં છે, એ જ ફાલે છે, બીજું આવતું નથી, ક્યાંયથી ભાગતું નથી. એના મૂળમાં એ બધું ભરેલું છે, એવા નિજ રચના ફેલાવતી ભરપૂર પવિત્ર છે. એમાં કોઈ જાતના વિભાવની મલિનતા નથી, પોતાના સ્વભાવથી પવિત્ર ભરપૂર છે, એવો આ ચૈતન્ય દેવ છે. સનાતન જૂનું છે, અનાદિનું છે, કોઈ એને બનાવ્યું નથી કે કઈ નહોતું અને કોઈ વસ્તુઓ ભેગી કરીને કઈ બનાવ્યું છે એવું નથી કે બધું ભેળ બધી વસ્તુઓ ભેગી થઈને ભેળ ને એક વસ્તુ ત્રીજી ઉત્પન્ન થઈ છે એવું નથી. એ તો પુરાણ છે, અનાદિનો સનાતન જૂનો છે, એની કોઈ શરૂઆત નથી, સ્વતઃ સિદ્ધ છે. ચૈતન્ય દેવ કોઈના બનાવેલા નથી, તો સ્વતઃ સિદ્ધ ભગવાન પોતે સ્વતઃ સિદ્ધ જ છે, એવો પુરાણ સનાતન છે. શુદ્ધ સદા પંચમ ભાવ સદા દેવ, શુદ્ધતા તો છે, શુદ્ધ સુખ બધી રીતે શુદ્ધ છે, એના શક્તિમાં શુદ્ધ છે, એને પોતે બધી રીતે શુદ્ધ છે, પ્રગટતામાં શુદ્ધ છે, શક્તિમાં શુદ્ધ છે, એવો શુદ્ધ શુદ્ધ પંચમ ભાવ પારિણામિક ભાવ સદાય જયવંત છે. એનો કોઈ દી નાશ થતો નથી, અનાદિ અનંત છે. કોઈ દિવસે એ કઈ નવો ઉત્પન્ન થાય કે જેમ સહાયક ભાવ થાય છે, સંભાવ થાય છે, એમી નવો નથી ઉત્પન્ન થતો, પુરાણ છે, સદા પુરાણ પુરુષ આત્મા પરમ પરિણામી ભાવ રૂપે પંચમ ભાવ સદા જયવંત છે. અનાદિ અનંત એવો પંચમ ભાવ પવિત્ર અને અનાદિ અનંત એને પૂજની આવે છે, એવો પંચમ ભાવ પૂજવા યોગ એમાં યોગ સદા સદા ને માટે છે, નવો નથી એવો પંચમ ભાવ સદા જયવંત છે. પંચમ ભાવ નો આશ્રય લેવાથી પંચમ ગતિ પ્રાપ્ત થાય છે, એના આશ્રયથી પંચમ ભાવ નો આશ્રય લે તો તારી સાધનાની બધી પર્યાયો કરે છે, એ બધી પર્યાયો એના આશ્રય થાય છે. શુદ્ધ શુદ્ધ સદાને માટે શુદ્ધ છે, અનાદિ અનંત દ્રવ્ય રૂપે શુદ્ધ, એની પર્યાયમાં ગુણો શુદ્ધ બધી રીતે શુદ્ધ. એને પર્યાય કહેવાય, નિરપેક્ષ પર્યાય કહેવામાં આવે છે. વસ્તુમાં દ્રવ્ય ગુણ પર્યાય હોય એટલે પરમ પરિણામે ભાવ રૂપે, સાપેક્ષ પર્યાય નથી, માટે પર્યાયને દૂર કરવામાં આવે છે. પણ પાછું એને દ્રવ્ય ગુણ પર્યાય રૂપે વસ્તુનો સ્વભાવ છે, માટે એને દ્રવ્ય ગુણ પર્યાય એમ એને કહેવાય છે. અપેક્ષા એને પરિણામિક ભાવ પર દ્રષ્ટિ દેનારને ઈ આ ગુણો છે કે આ કારણ પર્યાય છે કે આ છે કે એમ કઈ ભેદ નથી પડતો, એ તો એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપે છે. એમાં પરિણામિક ભાવ અંદર ભેગો એને પારિણામિક ભાવ સદા મહિમાવંત છે અને પવિત્ર છે, પૂજનીય છે. પરિણામી ભાવ એટલે દ્રવ સદા એ શુદ્ધ છે, એમાં દ્રવ કયો કે પરિણામી ભાવ બધો એમાં આવી જાય છે, પર્યાય આવી જાય છે, બધું સહજ સહજ શુદ્ધ કારણ પર્યાય છે, અમને સહજ અવસ્થા પાછી એમ શું થાય છે. પણ જેને આત્માનું કરવું હોય એને માટે આત્માનો હેતુ એ વધારે સારું છે, લાભરૂપ છે.
એમ આપણે આ બધી સૂકી સામગ્રી હોય છે તોય ઢેર થાય છે.
સંસારથી આ સમસ્ત જનતા છે બધા જીવ ઉડી ગયા છે. અનાદિ સંસારમાં સમસ્ત જનતાને, સંસારમાં આ બધા જન સમૂહને, આ જીવોના સમૂહને આ જ્ઞાન જ્યોતિ મત થઈ ગઈ છે, એટલે કે એ ઘેલી થઈ ગઈ છે. આમાં અનાદિ સંસારમાં મોહને લઈને જે માણસ અનમત થઈ જાય છે એની જેમ આ જ્ઞાન જ્યોતિ એ મૂળ વસ્તુમાં તો નથી, પણ પર્યાયમાં આ જ્ઞાન જ્યોતિ મત થઈ ગઈ. મોહને લઈને, મોહમાં એકત્વ બુદ્ધિ દર્શનો અને ચારિત્રો, એમાં આ જ્ઞાન જ્યોતિ મત થઈ ગઈ છે. અનાદિ સંસારમાં એ મૂંઢ થઈ ગઈ છે, કામને વશ થઈ ગઈ છે, પાંચ ઇન્દ્રિયના માં વશ થઈ અને મૂંઢ થઈ ગઈ છે. જે જાણવાનો સ્વભાવ જીવનો અનાદિ અનંત આખા લોકા લોકને જાણીએ, પોતાને જાણીએ, પરને જાણીએ, એવો જાણવાનો સ્વભાવ છે, એ સ્વભાવ તો એનો એમાં મૂંઢ થઈ ગઈ છે. કારણ કે બહારમાં રોકાઈ ગઈ છે. જ્ઞાન જ્યોતિ આ ઘેલ છે. જે માણસને દ્રષ્ટાંત આવે છે ને કે દારૂ પીધો હોય એને જે મૂળ મદિરાને લઈને અમે ઘેલો થઈ જાય છે માણસ મદિરામાં, એમ કહીએ ઘેલું થઈ ગયો છે અને પર્યાયમાં ઘેલો થઈ ગયો છે. કાંઈ પોતે મૂંઢ થઈ ગયો છે, કાંઈ સમય સાચું ખોટાની કાંઈ સમય તત્વની તો કાંઈ ખબર જ નથી. શું સત્ય છે, શું આ વિભાવ, શું આ સત્ય સ્વરૂપની સુખ ક્યાં છે ખબર નથી. બહારમાં સુખ માની માનીને બહાર જ ભેમા કરે છે. જ્યાં જાય ત્યાં ઓલા ઝાંઝવાના પાણી દૂરથી દેખાય ત્યાં દોડે છે સુખ લેવા, પણ સુખ ક્યાંય મળતું નથી. ત્યાંથી ભ્રમા કરે છે, એમાં તરસું તરસું રહે છે, પણ કાંઈ એને અંદર તૃપ્તિ તો થતી નથી. ભ્રમા કરે છે એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં, ચારેય બાજુ સુખ લેવા ભ્રમા કરે છે. ખાવા પીવા અનેક જાતના પાંચ ઇન્દ્રિયના વિષયમાં ભ્રમા કરે છે. અનાદિ જ્ઞાન જ્યોતિ તો મૂંઢ થઈ ગઈ છે. અનાદિ ખાર થઈ છે, જ્ઞાન સ્વભાવ આત્માનો એ મૂંઢ થઈ ગયો. એમાં નિગોદની અંદર તો સર્વસમ ભાવ અમુક રહ્યો, કેટલો જ્ઞાનનો કેટલો ભાવ એનો અંદર શક્તિમાં આવી ગયો છે, થોડો ઉઘાડ ગયો છે. પછી ત્રસમાં આવે તો અમુક ઉઘાડ થાય છે, પણ મોહમાં ઘેલો થયેલો મત થયેલો એને કાંઈ દિશા હોતી નથી. અને આત્માને, આત્મા શું વસ્તુ છે કાંઈ ખબર નથી. કેટલાક તો આત્માને માનતા પણ નથી. આત્મા શું છે, પરભવ છે કે નથી એ કાંઈ સમજતા નથી. અત્યારે જે મળ્યું એમાં બસ મોહને લઈને એમાં એકત્ર બુદ્ધને મત થઈ જાય છે. ઘેલો એમાં રચ્યો બચ્યો રહે છે. પરભવ શું છે, આત્મા શું છે કાંઈ કોઈ માનતું નથી. એવી મૂંઢ થઈ ગયો છે, પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી ગયો, પોતાના અસ્તિત્વને પોતે માનતો નથી. બીજાનું અસ્તિત્વ તે મારું અસ્તિત્વ છે એવું માની બેઠો. આ જડનું શરીરનું અસ્તિત્વ એ મારું અસ્તિત્વ છે, બીજું કાંઈ અસ્તિત્વને ખબર નથી, એવું મૂંઢ થઈ ગયો છે. આથી આ જ્ઞાન જતી શુદ્ધ ભાવ અંદર પડ્યો છે શુદ્ધાત્મામાં. શુદ્ધાત્મા વસ્તુ એ તો શુદ્ધ જ છે, પણ શુદ્ધ ભાવ પ્રગટ ક્યારે થાય, મૂળ નો ભાવ થાય તો એમાં દર્શનો અને ચારિત્રમાં બે જાતનો મોહ છે. એમાં દર્શનો પહેલા દર્શનો જાય છે, એની સાથે આ તત્વ, તત્વ શું છે ઓળખતો નથી, તત્વને ઓળખે છે. દર્શનો જે નિત્યાત્મા છે એ મિથ્યાત્મો છૂટી જાય અને અંદર માંથી આત્માને ઓળખે એટલે મિથ્યાત્મો છૂટી જાય છે, ક્ષય થઈ જાય છે, અમુક સૌક્ષમ થઈ જાય છે. પણ એ દર્શન માંથી છૂટો પડે, અંદર આત્માને ઓળખે એટલે દર્શન માં છૂટી જાય છે, એટલે આત્માને ઓળખે છે. એક દર્શન નો ભાવ થવાથી આત્માનું અસ્તિત્વ એને ગ્રહણ થાય છે, આત્માને ઓળખે છે, આત્માની સ્વાનુભૂતિ થાય છે. દર્શન છૂટી જવાથી એની અંદર આત્માને ઓળખવાથી દર્શન માં છૂટે છે, અને દર્શન માં છૂટવાથી આત્માને ઓળખે એટલે યથાર્થપણે ઓળખે છે. આત્માના સ્વભાવને બરાબર અને જ્ઞાનમાં જાણે એ જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. અંતરમાં જે મૂંઢ થઈ ગઈ છે પ્રગટ થાય છે, અને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આ શુદ્ધ પર્યાયોમાં કયા ભયમાં કરતો તો એક પછી એક અશુદ્ધ પર્યાય, એમાં ચૈતન્યમાંથી શુદ્ધ પર્યાય એને પ્રગટ થાય. એની દિશા આખી બદલાઈ જાય છે. મૂળમાં મત થયેલો હતો એ ફરી ગયો, હવે આત્મામાં આવીને તૃપ્તિ પામ્યો, એમાં શાંતિ પામ્યો, અને એમાં લીન રહેવા માંડ્યો દર્શન મોહના અભાવથી. અને અમુક અંશે ચારિત્ર મોહના, અને દર્શન મોહ અને ચારિત્ર મોહ બે જાય એટલે આત્મા જેવો હતો એ મૂળ તત્વ જે રૂપે હતું તે રૂપે પૂર્ણ એનું પરિણમન થઈ જાય છે. શુદ્ધાત્મા શુદ્ધ ભાવ રૂપે પરિણમી જાય છે. શુદ્ધાત્મા જેવો છે એવી જ રીતે એની પરિણતિ, દરેક ગુણની પરિણતિ પ્રગટપણે એને શુદ્ધ વેદનમાં આવી જાય છે. ઓલો મોહ વેદનમાં આવતો તો એના બદલે શુદ્ધ પરિણતિ એને વેદનમાં આવે છે. સમ્યક દર્શનમાં એને અંશે એને વેદનમાં આવે છે. આગળ જતા એને વધારે વધારે સાધના વધતી જાય એટલે એને પછી કેવળ જ્ઞાનમાં પૂરું.
અમને મીઠા આશીર્વાદ આપનાર ભગવતી માતાનો જય હો.